20 સંવત 2476 વૈશાખ સુત્રીજ ગુરુવાર તારીખ 20/4/50 ના રોજ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનો સમય સાર ના કરતા કર્મ અધિકાર ગાથા 86 ના કલશ 51 ઉપર પ્રવચન.
નમો નોય સૌ હરિયંતાણમ, નમો નોય સૌ સિદ્ધાણમ, નમો નોય સૌ આયુર્યાણ, નમો નોય સૌ જયાણમ, નમો નોય સૌ ત્રિકાવતિ શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારિયો જૈન્દ્રમૌ સુમંગળમ નમઃ સમરિસ્તારાય સ્વાનુભૂત્યા ચાસ્તિ ચિત્ સ્વાય ભવાય સર્વાભાવ.
જો આજ ભગવાનનો પારણાનો દિવસ ઋષભદેવ ભગવાનનો છે, આજ અક્ષય ત્રીજ છે, ઋષભદેવ ભગવાન આ 24મા પહેલા તીર્થંકર થયા, એમને આજ પહેલું પારણું આ ભરતક્ષેત્રને વિશે 18 કરોડાતૃણ સાગુરૂપમને આતરે મુનિને આહાર લેવાનું અને મુનિને આહાર દેવું. એ આજ 18 કરોડાતૃણ સાગુરૂપમને આતરે આ ભરતક્ષેત્રમાં તે વખતે બનેલું, એનો આજ મહાન પર્વ દિવસ છે. અક્ષય ત્રીજ એટલે શું? ભગવાન ઋષભદેવ તીર્થંકર પોતે આત્મજ્ઞાન પામીને તો પરભવમાંથી અહીંયા આવેલા, પછી આત્માના સ્વરૂપની વિશેષ અંતર રમણતા કરતા જે વિતરાગી ચારિત્ર દશા અંતર પ્રગટી એનું નામ મુનિ દશા કહે છે. એ મુનિ દશામાં જયારે પ્રથમ દીક્ષા લીધી એ વખતે એમને 6 મહિનાના ઉપવાસ કરવા એવી પ્રતિજ્ઞા હતી. એટલે શું કે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં ઉપ એટલે સ્વરૂપ આનંદમાં લીન થવું, એમાં વસવું, એનું નામ ઉપવાસ કહેવાય છે. સમજાય છે? જુઓ, અહીંયા પ્રથમ અક્ષય ત્રીજ છે એની થોડી વાત કર્યા પછી અધિકાર સાથે એને મેળવીએ. ભગવાન ઋષભદેવ તીર્થંકર આ ચોવીસમાં પહેલા થયા, એવા તો અનંત અનંત તીર્થંકરો થઈ ગયા. એમનો આજ પારણાનો દિવસ એટલે કે 12 મહિનાના એમને ઉપવાસ હતા. ઉપવાસ એટલે રોટલા ન ખવાય એમ નહીં, એ આનંદ કંદ સચ્ચિદાનંદ અણાકુળ ચેતન દ્રવ્ય શુદ્ધ છે, એનું ભાન તો લઈને ઋષભદેવ ભગવાન પરલોકમાંથી આવેલા. પછી સ્વરૂપમાં અણાકુળ શાંતિ ચિદાનંદ આત્માના જ્ઞાનમાં સત્વ શક્તિ રૂપે પડ્યું છે, એની એકાગ્રતાના ધ્યાન દ્વારા જે વિતરાગી શાંતિ અણાકુળ આનંદ અંદરથી વિશેષ પ્રગટ્યો અને વિશેષ શાંતિ પ્રગટી એને મુનિ દશા, નિગ્રંથ દશા, દિગંબર દશા કહે છે. એ મુનિ દશામાં એમણે 6 માસની પ્રતિજ્ઞા લીધી. સ્વરૂપની લીનતામાં આહારની વૃત્તિ જ ઉત્પન્ન થાય, એટલે અણાકુળ શાંતમાં ઠરતા એ વૃત્તિ ઈચ્છા જ ઉત્પન્ન થઈ. એવો આત્માના અમૃત અનુભવ એના અમૃતના ઓડકારમાં લીન થતા એમના 6 મહિના ગયા. પછી આહાર લેવાની વૃત્તિ થતી, આહાર લેવા જતા, એની વ્યાખ્યા બધી લાંબી છે પણ આહાર લેવા જતા એમ કહેવાય છે, શરીરને દેહની ક્રિયા થતી. એટલે એ 6 માસ સુધી આહારનો યોગ બન્યો નહીં, એ પરમાણુ રજકણોને આવવાનો યોગ ન હોય એટલે બને નહીં. એ રજકણોનો ત્યાગ કર્યો, માટી આહારનો ત્યાગ થયો એમ પણ નહીં. એ તો આનંદ કન અણાકુર સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે કઈ નબળાઈના પુણ્યપાપની લાગણીઓ થતી એને સ્વભાવના ભાન દ્વારા સહજ ટળવા માંડી એવી દશામાં ઈચ્છાની ઉત્પત્તિ જેટલે અંશે આનંદમાં શાંતિમાં રહેતા ન થઈ એને ઉપવાસ કહેવામાં આવે. આ લોકો ઉપવાસ કહે છે તો લાંગણ છે, આત્માના ભાન વિના જે કરે એને તો લાંગણ કહેવામાં આવે છે. મણીભાઈ દેશનભાઈ, એ ભગવાને શું કર્યું તો અત્યારે એની કોપી આવે છે આ વર્ષી તપ ને અપવા ને એ વર્ષી તો ફરછપ એવા હતા નહોતા. એ તો વણાકુર સહજાનંદમાં જો આ કરતા કર્મ અધિકારમાં પણ એની સાથે મેળ છે કે ભગવાનનો આત્મા એક શરીરના રજકણની ક્રિયા બોલવાની હાલવાની થાય છે એ પોતે માનતા નહીં, મારાથી થાય છે માનતા નહીં. એ રજકણની સમય સમયની આ પર્યાય ઉત્પાત એ વસ્તુ ત્રણ સત છે, પરમાણુ દળ જળ એની સમય સમયનો પર્યાય પરિણમન બદલવાની દશા એ પરમાણુને આધીન થાય છે. હાલવા ચાલવાનું આત્મેના આધીન નહીં, અને આત્મામાં જરી ઈચ્છાની વૃત્તિ નબળાઈને લઈને થતી એ પણ મારું કર્તવ્ય નહીં, મારું કાર્ય નહીં. હું તો એ જ્ઞાતા દ્રષ્ટા આનંદ છું એવું ભાન થયા પછી ઈચ્છા સ્વભાવના ધ્યાન ને એકાગ્રતા દ્વારા ઈચ્છા તૂટી અને આહારનો યોગ મળવાનો યોગ નહોતો એટલે મળ્યો નહીં. આ એનું નામ ઉપવાસ કહેવાય છે. એમને 12 મહિને ઉપવાસનો યોગ પારણાનો યોગ બન્યો. ઉપવાસમાં પારણાનો યોગ આ વૈશાખ સુદ ત્રીજ છે. એમને 360 દિવસે લગભગ પારણાનો દિવસ આવ્યો એટલે આહારનો યોગ થવાનો હતો ને આવ્યો. સ્વભાવની શાંતિ તરફ આનંદના વલણમાં અણાકુળ સત્વ તરફની દ્રષ્ટિ અને શાંતિ તરફનું વલણ છે. છતાં તે વખતે વૃત્તિનું ઉત્થાન થયું કે આર લઉં, બસ એટલું. આરનો યોગ સહજ શ્રેયાંશ કુમારી જ રાજકુમાર હતા એને ત્યાં એ આર ઈક્ષુ નામ શેરડીનો રસ એમને 12 મહિને પહેલો આજ મળ્યો. એથી આજ ત્રીજનું નામ અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. અક્ષય નામ ઈક્ષુ શેરડીનો રસ ભગવાન ઋષભદેવને 12 મહિનાના ઉપવાસના પારણામાં આ જોગ બન્યો. જ્ઞાતા દ્રષ્ટા હતા જ્ઞાની તો એ આહાર મળ્યો માટે સુખી ખુશી છે અને આહાર નહોતો મળ્યો માટે ના ખુશી છે, એમ છે નહી. આત્મા જ્ઞાતા આનંદ કંદ છો એ જાણવાના સ્વપર પ્રકાશના કાળમાં જ્યારે ઈચ્છા પહેલી આહારની હતી તે વખતે પણ આત્મા સ્વપર પ્રકાશક છે એવું ભાન હતું. તેવા સ્વપર પ્રકાશના ભાનમાં ઈચ્છાનું પણ જ્ઞાન કરતા અને જ્યારે ઈચ્છા સ્વભાવના ભાન દ્વારા ઈચ્છા ત્રુટી ત્યારે પણ સ્વપર પ્રકાશનું ભાન કે હું જ્ઞાતા છું અને ઈચ્છાના અભાવથી જે સ્થિરતાની શાંતિ આવી એ શાંતિનો પણ જાણનાર છું. ધ્યાન રાખજો, જો આનું નામ ઉપવાસ ને આનું નામ ધર્મ. લોકો કે રોટલા નો ખાવા રપવા કરવાય તો લાગણીઓ કરીને મરી જાય, ઉકાઈ જાય, એમાં કાંઈ આત્મા ને ધર્મ બર્મ છે નહી. સમજાય છે? એ ચૈતન્યના જ્ઞાતા દ્રષ્ટાના ભાનમાં સ્વરૂપની રમણતામાં કઈ નબળાઈ હતી ઈચ્છા થતી કારણો તે વખતે પણ સ્વપર પ્રકાશી જ્ઞાનનો ભાન હતો. હું આત્મા જ્ઞાતા છું અને રાગ જરી થાય તેના મારા સ્વભાવમાં એનો અભાવ છે એવું સ્વપર પ્રકાશ જ્ઞાન ઈચ્છા વખતે ઈચ્છાનું અને સ્વરૂપનું બેનું હતું. સ્વરૂપની લીનતા દ્વારા ઈચ્છા ત્રુટી અને આત્માની શાંતિના ઉપવાસ અંતરમાં પ્રગટ્યા ત્યારે જ્ઞાને સ્વપરને જાણ્યું કે હું એક શુદ્ધ આત્મા છું અને રાગ રહી સ્થિરતાની શાંતિ થઈ એને પણ જ્ઞાને જાણી. ઓ સમજાય છે ચતુર્ભાઈ? આનું નામ સ્વપર પ્રકાશ જ્ઞાનની દશામાં વૃદ્ધિ સ્વરૂપની સ્થિરતા થતા સ્વપર પ્રકાશ જ્ઞાનનો વિકાસ થયો, આ એને ઉપવાસ કહે છે. આ રોટલા ન ખાધા મેં, આ રોટલા આજે ઈચ્છા મને થઈ કે રોટલા નથી ખાવા માટે રોટલા ન ખાધા એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. જળની પર્યાય એ ઈચ્છા ન થઈ માટે એ જળની અવસ્થા ન આવી, એ વાત સાચી છે નહીં. અને ઈચ્છા થઈ માટે જળની અવસ્થા ખાવાને માટે પેટમાં મોઠામાં રજકણું આવે એ ઈચ્છાને લઈને એમ છે નહીં. રજકણની પર્યાય એટલે વર્તમાન પલટવાનો કાપ એને હોય ચડાવે. 12 મહિનાના ઉપવાસના કારણે આરનો યોગ મળ્યો ત્યારે પણ સ્વપર પ્રકાશ જ્ઞાનમાં હું જ્ઞાતા આનંદ સચ્ચિદાનંદ છું અને વર્તમાન સ્થિરતાનું પણ જ્ઞાન છે, જરી વૃત્તિ થઈ એનું પણ રાગના અભાવ સ્વભાવનું જ્ઞાન છે અને આહારનો યોગ મને છે એ સ્વને જાણતા એ જ્ઞેય તરીકે પરનું જ્ઞાન સ્વમાં આવી જાય. જઠાસિંહભાઈ, આ જ્ઞાન આ ત્યાગ ને વૈરાગ, બાકી ત્યાગ વૈરાગ હું બહાર ના છે. અજ્ઞાનીઓ એ માનેલા એ ત્યાગ વૈરાગ છે નહી. ત્યાગ નામ સ્વભાવની દ્રષ્ટિમાં રાગ ને પરનો ત્રિકાળ ભાવ છે. પ્રતિમ પુનપાપની લાગણીઓ થાય એ ક્ષણિક વિકાર છે, પર વસ્તુ તો ત્રિકાળ મારામાં નથી. એમ ચૈતન્ય દ્રવ્યના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનનો અનુભવ થવો તે મિથ્યા ભ્રાંતિનો ત્યાગ અને સ્વરૂપની લીનતા થતા રાગ નાંશનો નાશ થાય તે રાગનો ત્યાગ. બાકી પર વસ્તુનો ત્યાગ ગ્રહણ તો આત્મામાં છે જ નહીં, કેમ કે પર જળ માટી એ ચીજની અંદરમાં છે નહીં. સ્વમાં સ્વપણું છે અને એમાં પરપણું છે નહીં. માટી બહારનો ત્યાગ અને બહારનો સંયોગ એ આત્માની ચીજમાં છે જ નહીં. જેવો આ પરસી તપના પારણામાં કોપિયું હાલે છે ભગવાનની, ભગવાન આ અપા કર્યા તે કર્યા તેવા નહીં. ઈ જાણે કા એક દી ખાવું એક દી નહીં આ અપવાન, આનું નામ પરસી તપ ને એમ નથી. એ આત્માના ભાન સહિત એ રજકણોની દશા તે ક્ષણે આવવાનો યોગ જ નહોતો. અને જયારે આવવાનો યોગ હતો આજે ત્યારે શેરડીના રસના પરમાણુ આવવાને કાળે આવ્યા. એને જ્ઞાતા એ જાણ્યું કે દેનારના રાગે રજકણ આવ્યા નથી. શ્રેયાસ કુમાર પણ જ્ઞાની હતા, એને જાણ્યું છે કે આ રજકણની અવસ્થા મેં રાગ થાય માટે આ દેવાની થતી નથી અને રાગ થાય છે માટે મારો સ્વભાવ ધર્મ છે માનતા નહીં. હું જ્ઞાતા દ્રષ્ટા છું, વર્તમાનની નબળાઈને લઈને ઈચ્છા ઉત્પન્ન થઈ છે એ આહાર લેવા આવ્યા માટે થઈ છે એમ નથી. એની વર્તમાન નબળાઈને કારણે રાગ થયો છે તેને જ્ઞાતા સ્વને જાણતા દેનાર દાની પણ રાગનું જ્ઞાન રાગ અભાવ સ્વભાવ રૂપનું જ્ઞાન જ્ઞાનમાં રહેતા કરે. આનું નામ દાન દેનાર ને આનું નામ દાન લેનાર આવા સ્વભાવનું ભાન હોય ત્યાં દાનની ક્રિયા બની અને લેનાર લઈ લીધી એમ વ્યવહારે કહેવામાં આવે છે. આ વૈશાખ સુદ ત્રીજ નો આ દિવસ છે એટલે આ જરી અક્ષય ત્રીજ કેમ છે એ ઈક્ષુ શેરડીના રસનું પારણું ભગવાનને પ્રથમ 18 ક્રોડ સાગુરનો કાવ એ પહેલા મુનિઓ હતા પણ પછી મુનિ હતા નહીં. એ વખતે આવા મુનિને આટલા અંતરે દાનનો વખત મળ્યો દેવાનો લેવાનો એટલે આ પર્વનો દિવસ એ અપેક્ષાએ ગણવામાં આવે છે. બાકી વસ્તુ થીતા કીધી એ પ્રમાણે બની છે, કોઈ કઈ કરતા રાગના ક્રિયાના જળના ની છે નહીં. હવે આ ચાલતો અધિકાર આપણો આટલું કા અક્ષય ત્રીજ નું એ પછી અપ્રંશ થઈ ગયો લોકમાં ભાષા. ઈક્ષો શેરડીનો રસ, ઈક્ષુ શેરડીનો રસ કે છે એમાંથી પછી અક્ષય ઈક્ષુ તિથિ અક્ષય તિથિ થઈ ગઈ. બીજી રીતે કહીએ તો અક્ષય એવું જ્યાં સ્વભાવનું સાધન ત્યાં વર્તે છે કે જ્યાં હવે આત્માની દશામાં હવે જે દશા ઉઘડી એનો હવે નાથવાનો નથી. એવા સંત તીર્થંકર ને દાન નો યુગ બન્યો એ અપેક્ષા એ પણ એને અક્ષયત્રીજ કહેવામાં આવે. હવે એ અધિકાર તો આજનો તિથિ દિવસ હતો એટલે શરૂ એટલું કયો. હવે ચાલતો અધિકાર 51મો શ્લોક. ય પરણમતિ સકર્તા ય પરિણામો ભવે તુ તત્કર્મ યા પરણતિ ક્રિયા સા ત્રયમ્પિ ભિન્નમ ન વસ્તુ તયા. જેવો આ સિદ્ધાંત, જે કોઈ આત્મા અને રજકણ, આ રજકણ અને આત્મા પરણમતિ જે વર્તમાન અવસ્થાનો પરણમે છે, ક્રિયા અવસ્થા રૂપાંતર થાય છે, પરમાણુમાં આત્મા કાયમ રહીને વર્તમાન એની પર્યાય અવસ્થાનું પરણવું બદલવું રૂપાંતર થતું થાય છે. એક એક આત્મા ને એક એક પરમાણુનું પરણતી સ કરતા, જે પરમાણુ ને આત્મા પર્યાયથી પરણમે છે બદલે છે તે જીવ અને તે પરમાણુ નો કરતા છે. દર્શનભાઈ નથી સમજાતું, દાખલા તો ઘણા આ દાખલા પર લઈ છે, હમણાં દાખલા લઈ આવે આવે ત્યારે આવે ને જો ખરા. આ શરીરના રજકણ છે કે નહીં એ જુઓ. આ મકનભાઈ નો દ્રષ્ટાંત લઈ, મકનભાઈ નું માથું હાલે છે, માથું હાલે ચર્યામાં હાલે છે ને, એ ધ્રુજે છે. આ ધ્રુજે છે કો એનો એક એક રજકણ, એનો એક એક રજકણ ક્યાં ત્યાં રૂપાંતર થઈને આમામ ક્ષેત્રાંતર થાય છે. એ રજકણની પરણતી જે અવસ્થામાં બદલે છે એ અવસ્થાનો બદલવાનો કરતા એ રજકણ છે. અંદરનો આત્મા છે માટી આમ થાય છે એમ છે નહીં, સમજાય છે. અને માથું આમામ થાય છે માટી આત્માના પ્રદેશને આમામ કંપવું પડે છે એમ છે નહીં, ધ્યાન રાખજો. આ વાત એ આત્મા અસંગ પ્રદેશી અરૂપી પોતાની સત્તામાં પોતે પોતાના હોવામાં જે પરણતી અવસ્થા અંદર થાય છે તેનો તે આત્મા કરતા છે. આ આ માથું નહીં, અને માથાના એક એક રજકણનું આમામ કંપન પર્યાયનું સમય આમામ થવું તેની પરણતીનો કરતા એ રજકણ છે. એ આત્મા નહીં ને નીચલો રજકણ નહીં. અરે ભાઈ વિજયભાઈ ચતુરભાઈ પણ સ્વતંત્ર બે તો આ પ્રશ્ન નહીં રે, બેઠતા નથી. એમ છે એમ છે, એક એક રજકણ અસ્થિ જગતના છે એમ પદાર્થ વિદ્યમાન છે, એનું વર્તમાન બદલવું તે તેનાથી થાય છે. જે પદાર્થ વિદ્યમાન છે એમ કો છે એમ કો છે તો છે નું વર્તમાન પલટવું છે ને આશરે છે, બીજાને આશરે નથી. સમજાય છે. હું એમ કે અંદર આત્માના પ્રદેશ કંપે માટી માતાના આમ હાલવું પડે છે, જૂઠી વાત મિથ્યાત માન છે માનતા છે. અને માથું આમ કંપે માટી આત્માના પ્રદેશ ને અહીંયા કંપવું પડે, હેઠે નથી કંપતા, હેઠે આત્મા પ્રદેશ ધીર છે. માટી આમ કંપે માટી આત્માના પ્રદેશ ના કંપે છે એને લઈને એ મિથ્યા દ્રષ્ટિ જળના એક એક રજકણની સ્વતંત્ર પર્યાય એને કારણે પરણતીથી થાય છે, એ આત્માના પ્રદેશથી ત્યાં થાય છે. અને પરમાણુની અવસ્થા થતાં આત્માને કંપવું પડે છે એવા ત્રણ કાળ ત્રણ લોકમાં હજી. પણ મેળનો અર્થ શું ઈ છે ને, વાંધા જ ત્યાં ઉઠ્યા છે ને જ્ઞાનમાં કે આઈ થાય ને ન્યા થાય એટલે આ છે માટે ન્યા થાય છે એટલે આનું અસ્તિત્વ ને લઈને ન્યા અસ્તિત્વ થાય છે. એ જ મોટો વાંધો આઠ પાન શેરી નો મણમાં સમજાય છે. અહીંયા તો કે છે કે જે કોઈ પરણતી, હવે આત્મા લઈ અહીંયા, આત્મા વિકાર પુણ્ય પાપ દયા દાન રાગ દ્વેષ ના પરિણામ પોતે ભરે છે. અજ્ઞાની એ પરણતી પરણતી પરણમે છે, દયા દાન વ્રત પૂજા કામ ક્રોધની ક્રિયાના પરિણામો દયાનો નહીં, પરના નહીં, પરનું શરીરનું પર દયા ભયા કોઈ પાડી શકતો નથી. પરને સુખી દુઃખી કોઈ કરી શકતો, એના દયાદાનના રાગ આદિના પરિણામનો પરિણતિ એ પરણમે છે. કોણ પરણમે છે? જીવ આત્મા એ વિકાર રૂપે થાય છે. માટી આત્મા તેનો કરતા છે. મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અત્યારે તો કરતા કર્મ એનું અભેદ મિથ્યા દ્રષ્ટિનું વર્ણવું છે. કઈ કે અત્યારે જ્ઞાનીનું વર્ણવું એ આગળ કહીશું પછી. કે અજ્ઞાની પોતે પુણ્યપાપ દયાદાનના પરિણામ રૂપે વિકાર, કારણ આત્મા મૂળ સ્વરૂપ તો શુદ્ધ ચિદાનંદ અણાકુર શાંત છે, એની વિકૃત અવસ્થા દયાદાન કામ કુરુદ પુણ્યપાપની પ્રણતિ એટલે વિકાર, એની અવસ્થાનો કરતા જીવ અજ્ઞાની છે. એ પરિણામનો કરતા એ કર્મ નહીં, શરીર નહીં, માટી પરણતી સ કરતા, જે પરિણમો થયો તેનો કરતા. સમજાય છે? પણ પછી તો આ હજી મિથ્યાત્મ તો પરિણામનું નક્કી કરે કે આ મારા પરિણામ મારાથી થાય છે પરથી નહીં. એ પુરુષાર્થ પેલો કે મારા પરિણામ મારા દયાદાન વ્રત પૂજાના મારાથી થાય છે. અહીં કરતા હજી આ તો 18 ગાથા લઈ, પછી તો 58 ગાથા રહી ગઈ છે, અને આ તો આપણે 2 મહિનામાં 18 ગાથા હાલી છે, પછી તો 58 ગાથા રહી ગઈ છે. એનો તો હજી પાછળ ઘણો સાર ને કંદ પાછળ છે. સમજાય છે? તો નવરા નવરા થઈ ન્યા ભૂંગઢમાં વાંધો આવું છે તમારે આવવામાં. સમજાય છે? કઈ અહીંયા કે છે કે પૂછે એને પછી ઉતરી હોવું જોઈએ ને. હા, અહીં રોટલા ખાવા જ્ઞાન નથી હોમગઢમાં. તમારે તો કોઈ બીજી આવતા નથી એટલે આવો ત્યારે કહેવાય તમારો. યા પરિણતિ, જો અહીં તો હજી 18મો શ્લોક માંડ, 2 મહિના 3 દિવસે વ્યાખ્યાન નથી 18, એવા તો 58 પાછળ તો અદભુત વાત છે. અહીંયા તો જીવ અને પરમાણુ એક એક વર્તમાન પર્યાય અવસ્થા પલટે છે. એ પલટનારો તે વિકારનો કરતા, અને પલટીને થયેલું પુણ્યપાપનો વિકાર તે પરિણામો ભવેતુ તત્કર્મ. એ વિકારના પરિણામથી અજ્ઞાનીનું કર્મ. કર્મ એટલે કાય. દેખમભાઈ બોલા, વિકાર છે ઓ જડ નહીં, વાણી નહીં, બોલ નહીં, પર નહીં, પરને દયા પાડી દઉં, પરની સેવા કરી દઉં, આ રિયતને પ્રજાને સુખી કરી દઉં, એવો જે મિથ્યાતનો અભિપ્રાય તે મિથ્યાતનું કર્મ, તે અજ્ઞાનીનું અજ્ઞાન કર્મ. પણ એ કર્મ આગું હાલીને પરમાં કઈ કરી દે, કોઈની અવસ્થાને સુખી દુઃખી કરી દે, એ ત્રણ કાળમાં બંધો. કેમ કે સુખ દુઃખ તો અજ્ઞાનીએ પોતાના શાંત અણાકુળ સ્વભાવ ચૂકીને જળની ક્ષુધા તૃષાને સંયોગ વિયોગમાં એકત્વ બુદ્ધિ માની કે મને કઈ થાય એવી માન્યતાથી ઉભું કરેલું દુઃખ એની દશાનું કારણ છે. એની દશાના કારણે બીજો કોઈ સુખ દુઃખ કરી શકે એ ત્રણ કાળમાં બનવા સંભવિત છે નહીં. એટલે કે છે કે પરિણામો ભવે તું તત્કર્મ. એ અજ્ઞાની સુખ દુઃખના ભાવ કરે, કલ્પના થયો શરીરની ક્ષુધાથી નહીં, ત્રષાથી નહીં, આર પાણી મળ્યા માટે નહીં કે ન મળ્યા માટે નહીં, એની કલ્પનામાં કરે કે હું સુખી છું, ઠીક મને આ પૈસા મળ્યા, હું દુઃખી છું. એવી જે મિથ્યા દ્રષ્ટિની કલ્પના એ રાગ અને હરખમાં એકત્વ બુદ્ધિનું પરિણામ, એ મિથ્યા દ્રષ્ટિનું કર્મનામ કાર્ય છે. અજ્ઞાનીનું પણ કાર્ય એટલું છે, એ બીજાને સુખી દુઃખી કરે કે બીજાથી સુખી દુઃખી થાય એવી તાકાત ચૈતન્યના રાગના અને દ્વેષના પરિણામના કાર્યમાં પડી તાકાત. આટલો નિર્ણય કરે તો એને પોતાના પરિણામ જોવાનો અવસર રહે. દર્શનભાઈ, કયા જાતના પરિણામ થયા? મારા પરિણામથી કઈ પરને લાભ નુકસાન નથી, પરથી કઈ પરિણામ મારા થતા, જે કઈ શુભ ને અશુભ ભાવ થયો એ મારો વિકારી કાર્ય હું એટલો તો થયો છું. કઈ એની મેળા એ કોકે વિકાર કરાવી દીધો એમ છે નહીં. એ પરિણામો ભવે તું તત્કર્મ, કર્મ નામ કાર્ય, વિકારી અવસ્થા થઈ તે અજ્ઞાનીનું કાર્ય. ય પરણતી ય ક્રિયા, અને પૂર્વની અવસ્થાથી પોતે પલટ્યો જીવ. પહેલા મંદ રાગ હોય ને પછી તીવ્ર કરે, પહેલા તીવ્ર હોય ને પછી મંદ કરે, મંદ એટલે દયાના, પહેલા હિંસાના પછી દયાના, એ પહેલી અવસ્થાથી પોતે જીવ પલટ્યો માટે તે ક્રિયા તે જીવની છે, પણ જળની અવસ્થા પલટાવી અને જળની પર્યાય પલટાવી એ ક્રિયા જળની છે, એ ચૈતન્ય ય પરણતી ક્રિયા સા ત્રયંપી ફિનમનો વસ્તુ તયા, એ વસ્તુથી ત્રણ જુદા નથી, અત્યારે વસ્તુ અજ્ઞાન સહિતની લેવી છે, સમજાય છે કે આત્મ પદાર્થ અને પરમાણુ આદિ સ્વતંત્ર પદાર્થ એક એક રજકણ, આ તો અનંત રજકણનો બનેલો છે આ પિંડ, કારણ કે એના કટકા થાય છે, મૂળ વસ્તુના કટકા ન થાય, સંયોગી ચીજ એના ભાગલા પડે, છેલ્લો પદાર્થનો પાંચ અંશ રહે એના ભાગલો પડે, એ જગતનું અસ્તિત્વ ત્રિકાળી તત્વ છે, એને પરમાણુ આનો છેલ્લો ભાગ કહે છે, આત્મા ભિન્ન તત્વ એ કઈ સંયોગી નથી, એ તો સ્વાભાવિક અનાદિ ચીજ છે, એ આત્મામાં જે વિકારી પરિણામ થયા તેનો પરણતીના બદલનારો પલટાવનારો અજ્ઞાની આત્મા, એ અજ્ઞાની આત્મા પરણતી થઈ એનો કરતા વિકાર તેનું કાર્ય, પૂર્વની અવસ્થા પલટીને વિકાર કર્યો માટે એની ક્રિયા, એ અજ્ઞાનીના અશુદ્ધ નિશ્ચય નહીં, એ એક સમયમાં ત્રણ થતા અભેદ દ્રષ્ટિએ તે એક વસ્તુના ત્રણ છે, અશુદ્ધ નિશ્ચય નહીં, એવો અશુદ્ધ નિશ્ચય નામ એની દશામાં વિકાર થાય છે, માટે આવી જે એની દ્રષ્ટિ છે અને પરથી જુદું પાડે છે, પણ અશુદ્ધથી મારો રાગ ને દ્વેષ દયા ને દાન એનો હું કરતા એ મારું કામ ને એ મારી પરણતિ ત્યાં સુધી હજી મિથ્યાદર્શી છે, પણ એની મર્યાદા બહારની કોઈ ક્રિયા પલટાવે ને બહારનું કોઈ કામ કરે શરીરનું પરજીવનું એવા સ્વરૂપમાં છે નહીં, સમજાય છે, એટલે કે છે કે ત્રણેય વસ્તુ પણ એ જુદી નથી, કઈ અપેક્ષાએ એક એક આત્માએ જે વિકાર કર્યો, વિકારનો કરતા વિકારનું કામ ને વિકારની ક્રિયા ભાઈ એનાથી અભિન્ન છે, એ અજ્ઞાનીના પરિણામ અજ્ઞાનથી અભિન્ન નામ એક મેઘ છે, જુદા નથી, એમ એક એક રજકણ ઓ સમજાય છે, એક એક રજકણ રજકણની પર્યાયથી સ્વતંત્ર છે, ભાઈ જો એ ત્રણેય વસ્તુ પણ એ જુદા નથી, આમ જાણે તો આગળ ચાલવાનો વખત મળે એને, કે હો દરેક રજકણની અવસ્થાનો કરતા કર્મ ને ક્રિયાથી વસ્તુમાં એક મેઘ છે, એ વસ્તુથી જુદું હોઈ શકે નહીં, આ અધિકાર થયા પછી આગળ તો ઘણો અધિકાર લીધો છે, કે આવું માનીને પછી હજી હું કર્મ રાગ દ્વેષના બંધવાઓ છું, એ પણ એક વ્યવહાર નહીં નો વિષય છે, અને હું બંધ રહિત છું એ પણ એક નિશ્ચયનો રાગ વાળો વિષય છે, સમજાય છે, હજી જળની ક્રિયા કરું ને એની તો ક્યાંય વાત રહી ગઈ, પણ અંદરમાં બંધન મને પુણ્ય પાપના હું ભાવ કરું છું ને દયાદાન રાગ દ્વેષના માટે હું અટક્યો છું, એ વાત વ્યવહાર નહીં વર્તમાન નહીંના જ્ઞાનની અપેક્ષા હતી છે, એ વ્યવહાર નહીં બંધન વિકારના પરિણામ અટક્યો, એ નિશ્ચયથી બંધન રહિત છો, ઓલા વિકલ્પ ને પુણ્ય પાપના વિકારના વિકારના બંધન રહી છું, ફરતો નહીં, પણ એ વિકાર બંધન સહિત એક વ્યવહાર નયનો વર્તમાન નયનો પક્ષ છે, અને બંધન રહિત એ નિશ્ચય નયનો હજી રાગ વાળો મિથ્યાદ્રષ્ટિનો પક્ષ છે, ધ્યાન રાખજો, આ છેલ્લા તો ન્યા કરતા કર્મ લઈ ગયા છે, કે આત્મા પરનો કરતા કર્મ તો ત્રણ કાળમાં નથી, પણ આત્મા વિકારનો કરતા એ પણ વ્યવહાર નહીં વર્તમાન નહીંની અપેક્ષાએ, અને વિકારનો કરતા નહીં એ પણ નિશ્ચય સ્વની પર્યાયમાં કરતા પણ ખરેખર નથી દ્રવ્યમાં, માટે પણ એ અવિકારનો કરતા એક પક્ષ અને વિકારનો કરતા નહીં એ બીજો પક્ષ, એ બે પક્ષ રાગ મિશ્રિત વિચાર વાળી બુદ્ધિ છે જ્યાં સુધી મિથ્યાત્વ છે, જુણભાઈ કરતા નું કર્મ, આ છેલ્લી ગાથા એમ લીધું ભાઈ, કરતા નું કર્મ, પરનું કરતાનું કર્મ તો નહીં પણ રાગ દ્વેષ પુન પાપ એ મારું કાર્યને કરતા એ બુદ્ધિ આઈ લીધી નિશ્ચયમાં, કારણ પરનો કરતા નહીં ઠરાવવા માટે આગળ લીધી કે આત્મા પુનપાપના પરિણામનો કરતા એ વ્યવહાર નહીં વર્તમાન જનો અંશે ને દેખે એટલું, અને વિકારનો કરતા નહીં એ પણ નિશ્ચયનો વર્તમાન અંશ, વિકારનો કરતા નહીં પણ હજી વિકારનો કરતા નહીં એવી વૃત્તિની ઉત્થાન થાય ને રોકાય જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે. મગનલભાઈ સમજાય છે? આ પરના કરતા ફરતાની તો વાત નહીં નવરંગભાઈ, જો આ છેલ્લું હવે આ તો છેલ્લું છે ને એટલે આનું બધું સાર થોડોક થોડો લાભો છે ને એમાં, કે આત્મા જે પરણમે છે વિકાર પણે બંધ પણે વિકાર જડ નહીં, જડના પરણમ ને એનું પરણમ જડમાં જે નસીબ કહીને પ્રારબ્ધ કહીને તો એને કારણે પરણમે બંધાય નહીં, કઈ આત્મા ફાત્મા એને બાંધે નહીં. અહીંયા તો આત્મા જે વિકાર દયાદાન વ્રત પૂજાના પરિણામ કરે અને તેમાં રોકાય એનું નામ વ્યવહારે બંધન ને વ્યવહારે કરતા, વ્યવહારના વર્તમાન પૂર્તિ દ્રષ્ટિની અપેક્ષા, અને આત્મા વિકારનો કરતા નહીં અને બંધન નહીં એ ત્રિકાળની અપેક્ષામાં રાગ મિશ્રિત વિચારની દ્રષ્ટિએ અકર્તા ને બંધ, એ વિકલ્પમાં આત્મા એ નિશ્ચય નહીં નો પણ અકર્તા ને અબંધ, એવા રાગની ઉત્પત્તિ મારું કામ અને હું એનો કરતા જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે, તો પછી આ પરમાણુની પર્યાય હું છું ને થાય છે એ તો ક્યાંય અનંતાજુજન રૂર રહી ગયું, અને આત્મામાં વિકાર પુનપાપના એનો કરતા અરે કરતા ક્યાંય ગયો પણ હું એનો અકર્તા, એવો વિકલ્પનું ઉત્થાન ઉઠે જ્ઞાતા દ્રષ્ટા ચિદ્બિંબમાં, ચિદ્બિંબ જ્ઞાતામાં હું વિકારના પરિણામનો અકર્તા અકર્તા અકર્તા, એમ હજી પર્યાય એટલે અહીં પર્યાય બુદ્ધિ એટલે હું કરતા પણ અકર્તા, એ પણ હજી વર્તમાન અંશ ઉપર લક્ષ છે, વર્તમાન અંશ ઉપર લક્ષ છે, અકર્તા અકર્તા એ અંશ બુદ્ધિ પર્યાય બુદ્ધિ નીચેથી અકર્તા એવા વિકલ્પને આશ્રય બુદ્ધિ પણ મિથ્યાત્વ છે. સમજાય છે? જો ભાઈ આ કરતા કર્મ નું લેતા લેતા ત્યાં લઈ ગયા છે, આમ કેમ લઈ ગયા? એક કે છે કે આત્મા બંધ છે વ્યવહાર નહીં ઓલી વિકારની અવસ્થા, બીજો કે છે કે આત્મા અબંધ છે, પણ અબંધ ની વર્તમાન પર્યાય ઉપર લક્ષ કરીને અબંધ છો અબંધ છો અબંધ છો એ પણ પર્યાયના અંશ બુદ્ધિ વાળો મિથ્યાદર્શી છે, અને વિકારથી બંધાણો મારા પરિણામથી બંધાણો પરિણામથી બંધાણો એવી દ્રષ્ટિનો વર્તમાન નહીંનો વ્યવહાર પક્ષનો અંશ વાળો મિથ્યાદર્શી છે. એમ આત્મા હરક શોકનો ભોગતા છે, હરક શોકનો ભોગતા લાડવા બાઈડી છોકરા નહીં, અહીં તો હરક શોકના પરિણામનો ભોગતા છે, એ વ્યવહાર વર્તમાન નહીંની અપેક્ષાનું કથન છે, અને આત્મા ભોગતા નથી એ પણ વર્તમાન પર્યાય ઉપર લક્ષ કરીને હું ભોગતા નહીં હું ભોગતા નહીં હું હરક શોકનો ભોગતા નહીં, ત્યાં સુધી વસ્તુ ત્રિકાળ છે એનો આશ્રય એને આવ્યો નથી. ચતુર્ભાઈ જો આ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, આ તો દુનિયા ક્યાંક નું કાંઈક માની બેઠા, આને લીધા વ્રત ને આને લીધા તપ ને આને કરી જાત્રા ને આને કરી ભક્તિ. જો ભાઈ ભગવાન આત્મા એના વિકારી પરિણામમાં, હું બીજી વાત આત્મા પર્યાયમાં મૂંડ છે, અવસ્થામાં મૂંઝાઈ ગયેલો મૂંડ છે, એ માનેલી વ્યવહાર નહીં નો વિષય છે વર્તમાનનો, અને આત્મા અમૂંડ છે, મૂંડ નથી, ભરની હારી તો વાત જ નહીં પણ આત્મા મૂંડ નથી સચ્ચિદાનંદ છે, એવી પણ વર્તમાન પર્યાયના વર્તમાન અંશને આશરે અમૂંડ છું એવી વિકલ્પની લાગણી એ પણ કરતાનું મિથ્યા. અધ્યાત્મનું કર્મ છે. સમજમે આપે સિટિયાજી? સમજાય છે? એટલે કે છે આત્મા રાગી છે. એક નહી કહે છે કે આત્મા સંસારની દશાવાળો છે. પર્યાયમાં વિકાર છે ને સંસાર, એ વ્યવહાર નહીનો વિષય, વર્તમાન જ્ઞાનના પડખાનો વિષય છે. બીજો નહી કહે છે કે આત્મા સંસારી નથી. એ વર્તમાન પર્યાયનું લક્ષ કરીને હું સંસારી નથી, હું રાગી નથી, હું દ્વેષી નથી. એને દ્વેષી છું એ તો વ્યવહાર નહીનો વિષય, પણ દ્વેષી ને રાગી ને સંસારી નથી એ પણ ત્રિકાધોનો આશ્રય કર્યા વિના વર્તમાન પર્યાયમાં બે ખડબજાત ઉઠે એનો કરતા મિથ્યા દ્રષ્ટિ અબંધ ને અમુંધ ને અરાગી ને અદ્વેષી ના પર્યાય ના કરતા નો કર્મ મિથ્યા દ્રષ્ટિ નું કર્મ છે. કર્મ નામ કાર્ય, કર્મ નામ તે કર્તવ્ય. આ એનો અધિકાર આ લઈને ત્યાં લઈ જવું. સમજાણું કઈ? સખતમાં અનંત પુરુષાર્થ, સખત મહેનત નથી તો સહજ છે, એ તો સહજ છે. જેવો આ ચીજ, આ ચીજ છે ભગવાન આત્મા વસ્તુ છે કે નહીં? સ્વભાવ એમાં વિકૃતિ કઈ મૂળ સ્વરૂપ છે? વિકૃત મૂળ સ્વરૂપ હોય તો વિકૃત તરે કેમ? અને વિકૃત એ તો દુઃખ છે, દુઃખી વસ્તુનો સ્વભાવ હોય. માટી દયા દાન વ્રત પૂજા કામ ક્રોધ વિકૃત દુઃખદાયક પરિણામ છે. એ દુઃખદાયક મારા પરિણામ છે એનો કરતા અહીં તો કરતા ઠરાવ્યો છે નિશ્ચયથી. બોલો, પરનો કરતા ખસેડવા પછી આગળ જઈને કે વિકારનો તું કરતા એ વ્યવહાર નહીં થી અમે તને કહીએ છે, વર્તમાનની અપેક્ષાએ કીધું હતું. અને વિકારનો કરતા નહીં એ પણ અમે નિશ્ચયની અપેક્ષા વર્તમાનની પર્યાયમાં બુદ્ધિ રખાવા, પરથી છૂટો પડાવા, સ્વભાવ તો વળવા. પણ જો અકર્તા અફૂગતા એવા વર્તમાન પર્યાયમાં જો અટકી ગયો તો એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ નિશ્ચયનો પક્ષ કરીને અરાગી અદ્વેષીના રાગના કર્તમાં અટકી ગયો. ચતુર્ભાઈ, ત્રીજી વાત, આત્મા એ પુણ્ય પાપ સંસાર વિકારી પરિણામનો કારણ છે. પરનો નહીં, જડનો નહીં, પરનો નહીં, વાણીનો નહીં, પણ પુણ્ય પાપના વિકાર, મિથ્યા ભ્રાંતિ અજ્ઞાનનો વિકાર એનો જીવ કારણ છે. એ પણ વર્તમાન વ્યવહાર નહીંનો અપેક્ષાનો કથન છે. અને વિકારનો કારણ આત્મા નથી. વિકાર ને સંસારનો આત્મા કારણ નથી એ પણ વર્તમાન પર્યાય સન્મુખ જોઈને વર્તમાન ઉષ્મા બુદ્ધિ રાખી અને સંસારનું કારણ નથી, સંસારનું કારણ નથી એ પણ મિથ્યા દ્રષ્ટિનો, સંસારનું કારણ નથી એવું વિકલ્પ તે મિથ્યા દ્રષ્ટિનું કાર્ય છે. સમજાય છે કઈ? એમ હું આત્મા, મારામાં પુણ્ય દયા વ્યવહાર જે દયાદાન દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ ઉઠ્યો આ એને લઈને આત્માની દશા પ્રગટી એ વ્યવહાર છે. એ પક્ષમાં ઉભો મન માને તો મિથ્યાદર્શી છે કે મારો આત્માની કાય દશા એ વ્યવહાર દયાદાન દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા હતી તો એને લઈને સંયોગ દર્શન થયું. એને તો હોય ને મિથ્યાદ્રષ્ટિ ને, પણ થશે એમ માને તે વ્યવહારના પક્ષનો મિથ્યાદ્રષ્ટિ છે. પણ એ વ્યવહારથી પણ મને નિશ્ચય નહીં થાય આ એવા વિકલ્પનો પણ કરતા એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. જુણલભાઈ, વાત સમજાય છે કઈ? જો આ વસ્તુ, આ વસ્તુ સ્થિતિ જો, આ ભગવાન ચિદાનંદ આત્મા એની પરની પર્યાયની તો વાત જ શી કરવી કે છે. દેશભાઈ, દેશ બેસનું કઈ ભલું ભલું કરી શકે નહીં કે છે. એ તો અનુભૂષિત, પણ હવે બહાર થી તો જેવી ઓલું કેવું પડે કે શામ કરીએ ભાઈ ભજન કરીએ, તો સમજાય છે. અહીંયા તો કરતા કર્મ ની પરાકાષ્ઠા સંયોગ દર્શન માં જાય છે. કેવી? કે પરની પર્યાય નહીં, વિકાર નો અકર્તા અભોગતા અબંધ ને અમુંડ ને એ બધો નિશ્ચય નો પક્ષ પણ વર્તમાન અંશ બુદ્ધિ માં અટકતો, દ્રવ ચૈતન્ય દ્રવ્ય નો આશ્રય નહીં કરતો, એ વ્યવહાર ને નિશ્ચય ના વિકલ્પ માં અટકતો, એ મિથ્યા દ્રષ્ટિ કરતા ને પરિણામ એનું કર્મ છે. જ્ઞાની નું તો એ હું અબંધ ને બંધ એવી વિકલ્પ ની ઉત્થાની વૃત્તિ, અકર્તા ને કરતા એ મારા આત્મામાં પુણ્યતા માટે વ્યવહારનું કારણ ને નિશ્ચય કાય, એ તો નહીં પણ મારો આત્મા વ્યવહારના કારણ વિનાનું કાય છે. દશા સમ્યક દર્શન એ આ એવું પેલું પર્યાય બુદ્ધિ નો નિશ્ચય ની પર્યાય બુદ્ધિ નો પક્ષ પણ મિથ્યા દ્રષ્ટિ નું કાર્ય છે. નરમભાઈ અહીં તો હવે આટલી ગાથે પૂરું કરવું છે, અહીંથી આ બધું લઈ જાય ને આ બધું ઘણું છે, આગળ ગાથાઓમાં બધું ઘણું છે. એટલે ભગવાન આચાર કે છે, હે જીવ વિચાર કર પ્રભુ, વિચાર કર તારા, તું જાણે કે આ પરની અવસ્થા કરી દઉં ને પરમાં કઈક થાય, એ તારો અધિકાર નથી. સમજાણવામાં અહીં તો હજી વાંધા બહાર ના બહુ ઉઠે છે, બહારના આ વાત તો ક્યાંય સ્વપ્ને હજી તો રહી નહીં, આ તો બહારના વાંધા ઉઠે. જરૂરભાઈ એટલે કે છે કે જે પરિણમો એ ત્રણે વસ્તુની ચીજ તે વસ્તુમાં છે. અહીં તો એ સીધો અજ્ઞાની ને હજી તો કરતાની અવસ્થા, એ અવસ્થાનો કરતા, અવસ્થા તેની પરિણામ, અને પૂર્વની અવસ્થા પલટીને સમયની અવસ્થા થઈ તે ક્રિયા. એક સમયમાં કરતા કર્મ ને ક્રિયા એક એક પદાર્થની ભિન્ન ભિન્ન સમયમાં થઈ રહી છે. બરાબર સમજાય છે? માટે દયાના પરિણામ ક્રિયા તો જીવને મેં નમાર્યો, એ ત્રણ કાળ ત્રણ લોકમાં વાત સાચી નથી, એની વાતો તો ક્યાંય ગઈ હવે. પણ એને વિકલ્પ ઉઠ્યો, આ એનો હું કરતા અને એ વિકલ્પનો કરતા નહીં, એ પણ વર્તમાન પર્યાયના અંશે અટકીને માનનારો, વસ્તુના દ્રવ્ય સ્વભાવની સન્મુખ ઢળ્યા વિના એ પર્યાય બુદ્ધિ બે મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. આ બધો વ્યવહારનો શુદ્ધિ કરાવ્યા પછી આગળ નીચેનો જે પક્ષ છે એને છોડાવે છે કે નીચેનો પક્ષ કરવો એ વિકલ્પનો પક્ષ. નીચેનો પક્ષ વસ્તુ સ્વભાવ બરાબર છે, પણ એના પરનો પક્ષ કરવો કે હું હતો તો પરનું થયું તો નહીં, પણ હું હતો ને વિકાર થયો એ નહીં, પણ હું હતો ને વિકારનો મેં અભાવ કર્યો એવા પક્ષનો વિકલ્પ પણ આત્માનું સ્વરૂપ. વિકલ્પ નામ રાગમાં અટકી અટકવાની દશા, એ કઈ આત્માના સમ્ય જ્ઞાન નું કાર્ય છે નહીં. જુણલભાઈ જો આ વાત છો, બધા શેઠિયા બધા તમને ફોગું મળે ને માથે કે આમ પડીમાં લ્યો આમ ક્રિયા કરો એમ સડાય છે, હા ભાઈ હલો, પછી આ ખપે આવો ન ખપે, ક્યાંય ના ક્યાંય અટક્યા. હજી તો વ્યવહાર શ્રદ્ધા એની સન્મુખ નું શ્રવણ નું અત્યારે કાળ ઊંચો થઈ ગયો. જે વ્યવહાર શ્રદ્ધા ક્યારે કહેવાય કે નિશ્ચય ની શ્રદ્ધામાં આવે ત્યારે ઓલા વિકલ્પ થયો એને વ્યવહારનો આરોપ અપાય છે. હજી તો વ્યવહાર શાસ્ત્ર શું કહે છે એની પણ ખબર નહીં, એના સન્મુખ સર્વજ્ઞ દેવ ગુરુ શાસ્ત્ર શું વસ્તુનું સ્વરૂપ કહી રહ્યા છે અને શું છે એની પણ બુદ્ધિ યથાર્થ નહીં, એને તો રાગની પુન્યની મંદતા પણ બરાબર થઈ શકતી, ધર્મ તો નથી સમકી તો નથી, પણ શુભ પરિણામ પણ એના બરાબર, અનંતવાર શુભ પરિણામ એવા કર્યા નવમી ગ્રીવકે ગયો ત્યારે દિગંબર સાધુ થઈને ગયો ને તો આ દ્રવ્યલિંગી એવા એવા સુપરિણામે સમ્યક જ્ઞાન નું થયું, એવા અનંતવાર કર્યા તો સમ્યક જ્ઞાન નું કારણ ન થયું, તો અત્યારના સાધારણ સુપરિણામ નો કરતા એ સમ્યક જ્ઞાન નું કાર્ય ઉત્પન્ન કરે, એ ત્રણ કાળમાં વાત હતી. હું સમજાય છે? એટલે અહીંયા કે છે કે આ ત્રણેય જો ભાવાર્થ દ્રવ્ય દ્રષ્ટિ પરિણામ અને પરિણામી નો અભેદ છે. અહીં જે મીઠા દ્રષ્ટિ ની વાત છો, હા, દ્રવ્ય એટલે ઓલી શુદ્ધ સંગત દ્રષ્ટિ નું દ્રવ્ય નહીં. અહીં તો વસ્તુ પરથી જુદી પાડવા આત્માએ આ સુધા શરીરમાં લાગી માટે મને દુઃખ થયું એ માનેલી મૂંઢે વાત છે. એ દુઃખની અવસ્થા એને ક્ષુધાની પર્યાય અડી જ નથી. કેમ કે પરમાણુની પર્યાયનો બહાર બહાર વર્તે છે અને દુઃખની અવસ્થાનો બહારથી અંદર એના વિકારની પર્યાયમાં વર્તે છે. એ વિકારી પર્યાય તે અજ્ઞાનીનું પરિણમન થઈને થયેલું કામ છે. એ આત્મા એ વિકારી પરિણમનો કરતા એનું કર્મને ક્રિયા બધી એક ચીજમાં અભેદપણે સમયમાં વર્તે છે. મિથ્યા દ્રષ્ટિનો ભેદ હો, સમ્યક દર્શનનો ભેદ નહીં. એ વસ્તુ દ્રષ્ટિ પરિણામ ને પરિણામીનો અભેદ છે. સમજાય છે? કઈ મુજભાઈ, એક ઘોડો ચાલે છે એના ઉપર માણસ બેઠો છે, ધ્યાન રાખજો. એક ઘોડો ચાલે છે માટે માણસ માથે હાલે છે, વાત હરામ છે. હા, આ જગત ને આજે પણ ગળે ઉતરે છે એ રીતે. ક્યાં ગયા કાંતિભાઈ? આવ્યા છે કે નહીં? ઘોડાના શરીરનો એક એક રજકણ જે જો દ્રવ્ય દ્રષ્ટિ પરિણામ ને પરિણામી નો અભેદ છે, હજી એનો એ પરમાણુ એ પરિણમો પરિણામ પરમાણુ કરતા અને પર્યાય એવા ત્રણ ભાગ પાડવા એક એક દ્રવ્યમાંથી પર્યાય દ્રષ્ટિ છે. પણ ત્રણનો એક જ વસ્તુ છે તેનું નામ અશુદ્ધ નય ની મિથ્યા દ્રષ્ટિની હજી દ્રવ્ય દ્રષ્ટિ છે. પેલા પરથી જુદો પાડવા, પરથી જુદો પાડવા. ચતુરભાઈ, એક ઘોડો હાલે છે ને એમાં માનો હાલે. જો ઘોડો હાલે માનો ને હાલવું જ પડે. હાલવું પડે કે નહીં? જતુરભાઈ, માટે ઘોડો નિમિત્ત ને ઓલા ને હાલવું પડે નિમિત્ત. એ વાત ત્રણ કાળમાં હતી. એ માણસનો એક એક રજકર માથાનો તે પગને લઈને નહીં, પગનો તે માથાને લઈને નહીં. ઓલો ઘોડાવાળો હતો ને, તે ઘોડા પર બેઠો, મણ બે મણ ભારો હોય છે ઘોડામાં, એટલે આને વિચાર કર્યો કે ઘોડાને ભાર બહુ લાગતો હોય છે, એટલે બજાર હેઠે માથે ઉફાડી લીધો. આમ અજ્ઞાની જાણે બોલો ઘોડો હાલે એટલે મારો હાલે છે. કારણ કે બે એના ઉપર બેઠો છે ને, એના ઉપર બેઠો એટલે બે આના વિના થાય. ઓલો ખડ હેઠે હતું, માથે મૂક્યું તું ઘોડાને ભાર હળવો થયો. આ બે ને ભાર થયા, ઘોડાને તો રહ્યો પણ તારે માથે થયો. એમ એક એક રજકણ જુઓ, ત્રણ ત્રણ પરિણામી નો અભેદ છે. એક એક રજકણ એના શરીરનું એ અંદર ઓલો આત્મા ક્ષેત્રાંતર થાય છે, માટી રજકણ ક્ષેત્રાંતર થાય છે એમ નહીં. ઓલો ઘોડાના રજકણ ક્ષેત્રાંતર થાય, માટી મનુષ્યના પરમાણુ ક્ષેત્રાંતર થાય એમ નહીં. એનો આત્મા ઘોડાનું ક્ષેત્રાંતર થાય, માટી પરમાણુ ક્ષેત્રાંતર થાય એમ. એનું એક એક સમયનું એક એક પરમાણુ એક એક આત્મા એ પરણતિ તે કરતા અને પરણતિની અવસ્થા થઈ તે ક્રિયા અને એની દશા થઈ તે એનું કર્મ છે. સમજાય છે? હવે ઓલો માનો બજારો ઊંસો કરીને માથે મૂક્યું, આ મૂક્યું કે કઈ મૂક્યું નથી કોઈ. આ તે ગાંડા ને માણ ગાંડા જ કે ને, ઓનગઢિયા ને મૂકો ઇસ્પિતાલમાં. મગનભાઈ, એ તો ઇસ્પિતાલમાં કોણ જાય છે? એનું પરિણામ એની પાસે આવે છે વર્તમાનમાં. વાતી છે એક એક આત્મા ને એક એક પરમાણુ સ્વતંત્ર જે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એક સેકન્ડના અસંખ્ય ભાગ એનું જે પરણવું ના બદલવું થાય છે, એ ત્રણેયનો એક પણ એક એક દ્રવ્યનું કરતા ક્રિયાને કર્મ સ્વતંત્ર છે. પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. એટલે કે એ પરમાણુ એ પરિણમો અવસ્થા પરિણમો એમ કહેવું અને કરતા કહેવું અને પૂર્વની અવસ્થા તેની ક્રિયા થઈ, એક વસ્તુમાં ત્રણ ભાગ લાભ પાડવા એ વ્યવહાર છે. પણ એ આ વ્યવહારો છે, ભાવનો વ્યવહાર આવશે. નડે મારું આ પરૂપણા સાંભળી છીએ અત્યાર સુધી કે વ્યવહારે તો શરીર ને આત્મા એ ખરા ને, વ્યવહારે તો આત્મા મારો વ્યવહાર નહીં, એને નહીં તો હોય ને એને ઘરે પણ વ્યવહાર દઈ ગયું લાકડું, કે વ્યવહારે તો કહી શકાય ને પરનું એમ હોય કઈ બે નહીં છે. અરે નહી ની તને શી ખબર પડે, નહી ના મોઢા કેવાય છે, સમજાય છે? અહીં કે છે કે એક એક આત્મા ને એક એક પરમાણુ, એ આત્માને એમ કેવું કે સંસારના વિકારી પરિણામે પરિણમો માટે કરતા, એ વિકારી પરિણામ થી કર્મ અને પૂર્વની અવસ્થા પલટીને થતી ક્રિયા, એ ત્રણેયના ત્રણ ભાગલાથી જોવું તે વર્તમાન ભેદ દ્રષ્ટિ છે, અને ત્રણેયને એક રીતે જોવું તે અભેદ દ્રષ્ટિ છે. વાત સમજાય છે? એમ એક એક પરમાણુ આ આત્માને લઈને આંગળી ઊંચી થઈ હરામ વાત છે, પણ આ પરમાણુ જે નખનો ઉપર છે માટે એટલા પરમાણુને લઈને ઉપરનો રહ્યો છે, એ માનતા મૂંડ મિથ્યા દ્રષ્ટિ ચૈતન્યના સંયોગી સ્વભાવને જોનાર છે. ચૈતન્યના સ્વભાવને જોનાર જે સ્વભાવ ચૈતન્ય કોણ છે એમ જાણ્યું, સમય સમયની પર્યાય સ્વતંત્ર છે એમ એની જુબાની આંખી ઉગડી ગઈ. આ નખનો પરમાણુ માથે રહ્યો એટલાને રહીને રહ્યો એ વાત ખોટી, પણ ઉપલો પરમાણુ પોતે પરણમીને અવસ્થા થઈને પરણમે છે એ કરતા, એનું પરિણામ ઉપર થયું એની પર્યાયમાં એનું કર્મ અને પહેલી અવસ્થા પલટીને ક્રિયા, એક પરમાણુમાં ત્રણનો ભેદ પાડવો તે પર્યાયનો વ્યવહાર બુદ્ધિ છે, અને એક પરમાણુના ત્રણનો અભેદ કહેવો તે નિશ્ચયની મિથ્યા દ્રષ્ટિ સહિતના વિકલ્પની બુદ્ધિ છે. નરમભાઈ, ત્રણની એકત્વ ઉદ્દીપણ હજી હું આ રાગનો કરતા, રાગ મારું પરિણામ ને રાગની ક્રિયા મારીને એક નિશ્ચય ના અભેદ કરીને જોવે તો વર્તમાન પર્યાય ઉપર અટકતો એ વસ્તુના ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરતો નથી. જો ભેદ દ્રષ્ટિથી તો કરતા કર્મ ક્રિયા ત્રણ કહેવામાં આવે છે, એક એક પરમાણુમાં એક એક આત્મામાં એના પોતાના પરની વાત ન મળે. એક એક પરમાણુ રજકણ હવે એને લઈને આવે તો બીજાને લઈને આ થાય ને બીજાને લઈને આ થાય. એટલો ડાયા માણસ હોય ભાઈ આ દેશના નાયકના, તો એ ડાયા માણસ હોય કઈ પ્રેરણા થઈને કઈ કામ કરે કે નહીં? જયશંકરભાઈ, એમ મૂંઢ જીવું માને છે વસ્તુના સ્વરૂપમાં એમ છે નહી. અહીં તો કે છે કે સામો આત્મા અને એનો એક એક રજકણ, એનું પ્રણવું એક સમયમાં ત્રણ થાય, એ ત્રણ પણ જોવું તે વ્યવહાર, અને એક પણ જોવું તે એનો અભેદ નિશ્ચય, પણ પરની હારે કઈ જોવું કરવું એ વ્યવહાર ફેવારી નહીં ભાઈ છે નહીં. બહુ સમજાય છે કઈ ચતુરભાઈ? સારી વાત ભાઈ. પણ અહીં અભેદ દ્રષ્ટિથી પરમાર્થ કયો છે? પરમાર્થ એટલો ખરો પરમાર્થ નહીં, અજ્ઞાની નો પરમાર્થ. અજ્ઞાની હજી કે છે કે મારે અને પરને કઈ મેળ છે, ને મેળ મારો નિમિત્ત નિમિત્તિક નો, કે હું જયારે ઈચ્છા કરું તો આંગળી હાલે, ઘોડો હાલ્યો તો માણો હાલે, હાલવું જ પડે. એવો જે પરની સાથે પર્યાયનો મિથ્યા બુદ્ધિનો ભ્રાંતિ તીવ્ર ભાવ એને ખસેડીને કહે છે એક એક રજકણ ને એક એક આત્મા એની ક્રિયા પરિણામ ને કરતા એક સમયમાં ત્રણ જોવા, એક એક દ્રવ્યમાં એ વ્યવહાર છે, અને અભેદ જોવો તે નિશ્ચય છે, અને સ્વભાવની દ્રષ્ટિ કરતા તે નિશ્ચય પણ વ્યવહાર થઈ જાય છે. નરમભાઈ છે ને મંદર, જો આ અલૌકિક વાત છે. અહીં અભેદ દ્રષ્ટિ કરતા કર્મ ને ક્રિયા ત્રણે એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, એક પદાર્થની ત્રણે દશાઓ છે, કરતા કઈ ત્રિકાળી નથી. વર્તમાન કર્તૃત્વ રાગ પુણ્ય પાપનો કરતા એવી અવસ્થા તે વિકાર કરતા છે, ત્રિકાળી દ્રવ્ય નહીં, અવસ્થા એનું પરિણમન ક્રિયાનું પરિણામ તે કર્મ. એક સમયમાં ત્રણ દશા તે અજ્ઞાનીની ત્રણ દશા, એક સમયમાં અભેદ જોવી તે મિથ્યા દ્રષ્ટિનો અભેદ છે. સમજાય છે કઈ? હા હા, હજી તો ક્યાં માને કે આપણે નિમિત્તો થઈએ ને પરને શેઠ, આપણે નિમિત્ત થાય ને કાંઈ, એ તો ક્યાંય ગઈ, પણ આત્મા રાગ નું કારણ થાય ને એ તો વ્યવહાર, અને રાગ નું કારણ નહીં એ પણ નિશ્ચય, મીઠા દ્રશ્ય નો નિશ્ચય. એને હાણીકોર લાવવા પરનો કરતા ખસેડી અને પોતાના વિકાર નો કરતા લાવ્યો, વિકાર નો કરતા ખસેડી અને વિકાર નો અકર્તામાં લાવ્યા, અકર્તામાં ખસેડી અને સ્વભાવના જ્ઞાતામાં લાવવા, અકર્તા નો વિકલ્પ પણ મીઠા દ્રષ્ટિ નો છે એમ ઠરાવ્યો છે. મણીભાઈ આ સમજવું પડશે, હવે આ તો છેલ્લો દી છે આ વ્યાખ્યાન નો. જો ભાઈ એ કોઈ કોઈને આપી દેવું નથી, એ તો અંદરમાં ઉગે ત્યારે ખ્યાલ આવે, ત્યારે સાચા નિમિત્ત ને નિમિત્ત નો આરોપ અપાય, એ વિના આરોપ અપાય નહીં. એટલે કે છે કે ત્રણેય એક દ્રવ્યની એક અવસ્થાઓ છે, એક અવસ્થાઓ છે. બીજો પરમાણુ બીજાની કાંઈ કરે, અરે પ્રભુ, તો વસ્તુમાં ઉત્પાદ વય ધ્રુવ સમય સમયના ત્રણેય નિશ્ચિત કરે છે. એક સમય સેકન્ડ નો અસંખ્યમો ભાગ, એમાં દરેક વસ્તુ, દરેક આત્મા, દરેક પરમાણુ એની વર્તમાન આમ પર્યાયમાં અવસ્થામાં પલટતું કાર્ય કરે છે. એ વિદ્યમાન પદાર્થ છે કે નહીં, અને અસ્થિ છે તો અસ્થિ સત છે, એ વર્તમાન પલટતું પોતાથી કામ કરે. અને બીજો કે હું છું માટે પરમા થાય એ વાતો હવે રહી નથી, પણ એનામાં જે વિકાર, દયા દાન વ્રત પૂજા સુખ દુઃખની કલ્પના, આ એનો કરતા એનો ભોગતા એનું બંધન, આ એ સહિત એને પણ વ્યવહાર થયો છે. અને એ રહીત અબંધ કરતા ભોગતા મુંડ, એ પણ વર્તમાન પર્યાયની બુદ્ધિ એ આગળ નિશ્ચય કે છે, સમજાય છે. આગળ એને અહીં એને જે આ નિશ્ચય કહે છે કે ત્રિણીની એક અવસ્થા, એ આગળ એને નિશ્ચય નહીં નો મીઠા દ્રશ્ય નો વિકલ્પ કહે છે. ભાઈ સમજાય છે. આમ ચેદાનંદ જ્ઞાતા જ્ઞાતા એની શક્તિમાં જ્ઞાન સત્વ જ ભર્યું છે, એવો સ્વાભાવિક પદાર્થ એની તો સોપર જાણવાની તાકાતનું કાર્ય જ એનું છે. એ સિવાય આ પરનું કારણે રાગનું કારણે રાગનો અભાવ કરું, અભાવ કરું, અભાવ કરું, કે અભાવ કરું, અભાવ કરું, એમાં વિકલ્પ ઉઠે. કારણ અભાવ કરું રાગને સંસારનો અભાવ કરું, તો અભાવ કરવું એવી વર્તમાન પર્યાય બુદ્ધિ, અભાવ કરવું એવી બુદ્ધિ, તો લાભ હાટું અભાવ કરવું બુદ્ધિ ઉઠી છે અને ઉત્પન્ન થાય છે રાગ. એટલે મિથ્યા થયા વિના રહેતું માને છે કે લાભ માટે કરવું ને થાય છે અલાભ, માટે લાભ ને અલાભ માને છે તે મિથ્યા થાય, અથવા અલાભ ને લાભ માને છે માટે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. વાત જીરવી કઠણ પડે એવી છે, હજી તો શ્રવણ સાંભળવું કઠણ પડે એવું છે. ચતુરભાઈ આવું શું કે છે, આ તો બધું ઉઠાપાઈ જાય, હાય હાય, હવે તારે આ બધું, આ બધા ગાંડા છે આટલા બધા કેનારા, જનાભાઈ આ બધા ગાંડા છે આટલા વિદ્વાનો, આટલા પંડિતો, આ બધા ત્યાગીઓ, આ બધા આ લોકના નેતાઓ કે પ્રધાનો, આ બધા કહેતા છે, બધા અવાય છે, પણ એ તો ખોટાની નાતની એક જ જાત હોય, નાની કે મોટી એમાં કઈ ફેર, શાસ્ત્રકાર કઈ ગ્રહિત મિત્યાદ ને મંદ મિત્યાદ ને તીવ્ર મિત્યાદ નિશ્ચયમાં કઈ ફેર પાડતા, એક જ જાતના નિબોધ નું મિત્યાદ. અને જેને આ પ્રકારના રાગનો અકર્તાન, રાગનો કરતાન, પરનો કરતાન એવા વિકલ્પ બુદ્ધિમાં અટકીને કરતાનું વિકારી કામ ને કરતાનું પરકાર માને, એ મિથ્યાત્મના નિશ્ચયમાં કાંઈ ફેર નથી. ચંદ્રભાઈ એક જ જાતના વર્ગે, એકડિયાના વર્ગે બેઠો છે, પછી કોઈ પહેલે નંબરે હોય ને કોઈ પાંચસે નંબરે હોય, ઘરે જે જઈને કહે કે કેમ ભાઈ ક્યાં નંબરે, તો પહેલે નંબરે, કેણી કરથી છેલ્લેથી, છેલ્લેથી કોઈ પહેલે નંબરે હોય, કાણી કોણથી પહેલે, પણ વર્ગ છે એકડિયાનો, પછી હજાર કે પાંચ હજાર માં હોય. એમ અજ્ઞાની ચૈતન દ્રવ્યને પરમાણુ એની એક એક સમયની સેકન્ડના અસંખ્યમાં ભાગમાં જે પદાર્થનું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું છે એને લઈને પરને લઈને આમાં એક રચકને લઈને બીજામાં બીજાને લઈને ત્રીજામાં એમ માને એ તો તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. પણ વિકારનો કરતાનો ભેદ પાડીને અકર્તાનો પણ ભેદ પાડીને અટકે છે એ પણ જ્ઞાતા જ્ઞાન ચૈત છે. જ્ઞાનનો વિષય કે પલટું હોય ને જ્ઞાતા જાણે છે. જાણવાના સ્વભાવમાં જરી નબળાઈને રાગતા એનો જ્ઞાતા, કરતા કરતાનો વિકલ્પનું સ્થાન સ્વરૂપમાં છે નહીં. આ એવી સંયક દ્રષ્ટિ કરવી એ પહેલો અનંત કાળે નહીં કરેલો ધર્મ છે. સમજાય છે? અને આ ધર્મ વિજ્ઞાનની શરૂઆત કોઈ રીતે બીજી હોઈ શકે? કોઈ કે કઈ બીજું આપણે કરીએ, કઈ કર્મથી હળવા થઈએ, કઈ આમ કરીએ આમ થઈએ તો કઈ આ બધી વાતો આવી ને એટલે હવે બીજા લાકડા ઊંધા કરવા માંડ્યા છે. કેટલાક એવા કરવા માંડ્યા કે આપણે અમે તો ભાઈ જીવોને એવો ઉપદેશ આપીએ છીએ કે કર્મ મંદ પડો ને અમે તો એને કર્મની પ્રાયોગ લબ્ધિ પ્રગટે, એને દેશના ને ઉક્ષોપસમ ને વિશુદ્ધિ લબ્ધિ પ્રગટે, એ માટે અમારો ઉપદેશ એવા આવે કહેવા માંડ્યા. કારણ કે આ વાત બહાર આવી એટલું ફાયવા નહીં એટલે હવે ઉપદેશ દેવા માંડ્યા કેટલાક. અહીં તો ઘણી વાત બહાર આવે છે ને ભાઈ જીવનભાઈ, એટલે કે તો હવે આમ આટલું તો બેસારા કરે, હું કરતો તો એટલું પણ. સમજાય છે?